રાજગૃહમાં પ્રવેશ કર્યો. મહારાજ દશરથજીની જે અવસ્થા જોઈ એનાથી અવાક રહી ગયા, કઈ સમજી શક્યા નહીં, કઈ બોલી પણ શક્યા નહીં. અને પૂછવા ઈચ્છે છે પણ પૂછવાની પણ એટલી હિંમત ચાલતી. સચિવ સભી સકાઈ નહીં. સુમંત પણ ભયભીત છે અને એ કોઈક ભયને કારણે કશું જ પૂછી શકતા નથી. દશરથજી કઈ બોલી શકતા નથી, સુમંત કઈ પૂછી એટલે કઈ કઈ બોલી અશુભ ભરી શુભ છું. જેમ પેટમાં તો હળહળ હોય પણ જીવાગ્રે મધુર હોય, મોડે મીઠી હોય પણ અંદરથી તો પેટમાં પાપ પડે, એવી એના માટે કહ્યું કે બોલી અશુભ ભરી શુભ છે. જેનું મોઢું તો સાવ બોલવાની અંદર હાવ કઠોર છે, બહેણ વગરનું બોલે ને, બોલી અશુભ ભરી, એના મોઢામાં એની જીભ આગળ તો ભયંકર અંદર આક્રોશ, અંદર દ્વેષ, પાપ એટલું બધું પડેલું છે. પણ કે છે શુભ ભરી શુભ છું, પણ જાણે કે મોઢામાં અમૃત ભરેલું હોય, છૂચી એટલે જ્યાં પણ છૂછું કહીએ છીએ, ચરો તો નીતળ પડી ભાષામાં, તાર છૂછું બધાઈશ નહીં, એટલે એ અહીંયા છૂચી શબ્દ વાપરો, જરા અછડતો શબ્દ, કોઈને એવું જ તારું ડાચું બતાવીશ નહીં, આગળ ખસાઈથી એમ છૂછું શબ્દ છે. અને મોઢેથી તો બહુ મીઠું બોલે છે પણ હૃદયમાં પેટમાં પાપ હળાહળ ઝેર ભરેલું છે અને બોલે છે ફરીને રાજ બહુ ઠાવકા મંત્ર. સુમંતને તો કશું ખબર નથી પરિસ્થિતિ કઈ છે, એટલે જાણે કશું જ બન્યું નથી અને કઈ કઈ પોતે જાણે કશું જ જાણતી નથી. એવી રીતે સુમંતજીને કહે છે કે મને તો કઈ ખબર નથી પણ એટલું જાણું છું પરિને રાજી નિંદની. આખી રાત મહારાજને સહેજ પણ ઊંઘ આવી જ નથી. હે તું જાન જગદી, ભગવાન જાણે, આખી રાત ઊંઘ આવી જ નથી પણ ભગવાન જાણે કેમ ઊંઘ આવી નથી. આખું કારણ તો પોતે જ છે, છતાંય બનાવટી ભાષા જે હૃદયમાં જુદું હોય અને બહાર જુદું બોલવાનું, મોઢે જુદું બોલતું હોય અને મનની અંદર કઈક પાપ ભરેલું હોય, કઈક કપટ હોય. અને કહ્યું અશુભ બોલી અશુભ, અશુભ ભરી શુભ છું. મીઠું બોલે છે પણ અંદર કડવાશ ભરેલી છે. એને કહે છે મને કઈ ખબર નથી પણ આખી રાત ઊંઘ આવી નથી એટલું ચોક્કસ મને ખબર છે. રામ રામ રટી ભોર કહી ને મરમ. મહારાજ આખી રાત રામ રામ એમ એનું સ્મરણ કરતા કરતા આખી રાત વિતાવી. પણ મહારાજ કશું કહેતા નથી, કશું બોલ્યા નથી કે મને શું કહ્યું. હે જાન મરમ કહી મહી, રાજાએ મને શું છે કઈ બોલતા જ, પણ એટલું જાણું છું આખી રાત ઊંઘ નથી આવી, ભગવાન જાણે કોણ જાણે કેમ ઊંઘ નથી આવી. અને આખી રાત બસ રામનું સ્મરણ કરતા કરતા ચાવી છે અને મૂગે મોડે એક અક્ષર કહેતા નથી કે શું થયું છે. આનહુ રામ અહી બે બોલાય. એક કામ કરો ને સુમંત, મોટા દીકરા તો રામ, જલ્દી જાઓ એમને વહેલ બહુ જલ્દીથી બોલાવી લાવો. સુમંત તમે જાઓ જલ્દી અને રામને બોલાવી લાવો. સમાચાર તબ પૂછવાય. અને રામ જ પૂછે આવીને કે શું થયું છે અને જવાબ આપાવે. મને તો કોઈ જવાબ આપ્યો જ નથી, બોલ્યા જ નથી ડોક્ટર. પણ તમે રામને જલ્દીથી બોલાવવા જાઓ. રાજા તો ભય ઉપર પડ્યા છે, ધરતી ઉપર કઈ પાથરેલું પણ નથી. નિશાસો નાખતા જાણે બેહોશ થયેલા હોય. માત્ર રામને જ સ્મરણ કરતા સ્વાભાવિક છે. જીવનની પાછલી ઘડીઓમાં ભગવાનને યાદ કરવાના હોય, રામ રામ, બસ રામ રામ કહીને રાત વિતાવી છે અને કશું બીજું કઈ એક અક્ષર બોલ્યા નથી. શું કરવું? સમાચાર તબ પૂછે. આવી આવીને ખબર અંતર પૂછશે કેમ છે, શું છે, શું થયું છે, કઈ દર્દ છે, કઈ દુઃખ છે, કઈ પીડા છે. એ તો રામ જ આવીને ચલે સુમંત્ર રાય રૂખ જાય. સુમંત ત્યાંથી ઉભા થયા. રાજા તો કશું બોલ્યા નથી પણ કઈ કઈ એ કહ્યું જાઓ રામને બોલી આવો. એટલે સુમંત મહામંત્રી એમ સમજ્યા ચોક્કસ મહારાજની રાજાની દશરથની અનુમતિ હશે, એમની ઈચ્છા હશે, એમ વિચારીને પોતે સમજી ગયા સુમંત કઈક કુચાલ છે, કઈક ગરબડ છે. એવી ગંધ આવી ગઈ લખી કુચાલ કેને કશું ચોક્કસ મહારાજ કશું બોલતા નથી. કઈ કે એકલું જ કહ્યું રાણીએ કે જાઓ રામને બોલી આવો. દાસ રાજાની સંમતિ હશે, સ્વીકૃતિ હશે એમ સમજીને, પણ એટલું તો ચોક્કસ ખબર પડી ગયું કે કઈ કઈ નામાં કઈક કપટ ભાવ છે, કઈક પેટમાં પાપ છે. અને એ જ કિન્ને કુચાલ અને કઈક ખોટી ચાલ રમી રહી છે, કઈક એની ચાલ ગરબડવારી છે. સોચ અભિકલ વિચારમાં ને વિચારમાં એટલા બધા વ્યાકુળ છે, એટલા બધા વ્યાકુળ ને વ્યથિત છે અંદર. આ દ્રશ્ય આ સ્થિતિ રાજાની એ જોવા માટે તૈયાર નથી. પોતાના રાજાની આ અવસ્થા એ અસહ્ય બની છે સુમંત માટે. એટલે ત્યાં આગળ ખૂબ વ્યાકુળ થઈને વિચારવા લાગ્યા. ઉભા તો થયા મગ પર, પણ પગ ઉપડતો. કોઈ પણ એવી પરિસ્થિતિ હોય તો જ પગ ના ઉપડે. સુમંતજી વિચક્ષણ બુદ્ધિ વાળા છે, મહામંત્રી રાજા ને કઈક ગરબડ છે અને ગરબડ ચોક્કસ કૈકેયી ના તરફથી થયેલી હોય સ્પષ્ટ વર્તાય. એટલે રાજાની અનુમતિ સમજીને ઉભા તો થાય છે પણ ચાલવા માટે પગ ઉપડતો નથી. કેમ કે હવે આ સ્થિતિમાં રાજાને કૈકેયીની અગાડી એકલા રહેવા દેવાય. મગ પરહી ન પાઉં, પગ ઉપડતો જ નથી, ડગલું માંડવાનું તો બાકી રહ્યું. રામ અહી બોલી કહી કારણ, રામને બોલાવી મહારાજ દશરથ શું કે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ હોય પરિસ્થિતિને કળી જઈને આગળ શું થવાનું છે એના તરફ એની બુદ્ધિ દોડતી, મન ત્યાં ચાલતું. કઈકે કહ્યું રામને બોલાવી આવો. સુમંત નો પગ ઉપડતો અને વિચારે છે કે રામ ને બોલાવીને મહારાજ દશરથજી શું કહેશે, આ ચિંતામાં પડી ગયા. અને એ અત્યંત સોચ ચિંતાની અંદર વ્યાકુળ થયેલા સુમંતજી ત્યાં ને ત્યાં થંભી ગયા છે. પૂરેપરી પૂરેધરી ધીરજ ગયો, ખુબ ધીરજ ધારણ કરી હિંમત બાંધી. મહારાજ ભાગી પડ્યો હોય ત્યારે એને હિંમત બંધાવી પડે, જયારે એને કોઈ હિંમત બંધાવનારું ના હોય ત્યારે જાતે પોતાની જાતને મક્કમ કરી ઉભા થઈને આગળ વધવું પડે. ચાલ કઈક તો કરું, ભાગી પડેલો માણસ કોઈ ના હોય એની આગળ પાછળ આજુબાજુ એને માર્ગદર્શન આપનાર. ત્યારે સુમંતજી સ્વયં પોતાની જાતને સંભાળી લીધી કે જો મહારાજ તો આ પરિસ્થિતિમાં છે વ્યાકુળ બેહોશ અવસ્થામાં, અને જો મહામંત્રી પણ એ રીતે પોતાની પોતાની માનસિકતા ગુમાવી બેસે તો. એટલે હિંમત કરીને પરિસ્થિતિને સમજી જઈને, કારણ કે અત્યારે આખું જ તંત્ર સુમંતજીને પોતાના હાથમાં લેવાનું, એને ચલાવવાનું, આખું જ તંત્ર એને સંભાળવાનું કામ અત્યારે સુમંત મહામંત્ર. એટલે ધરી ધીરજ ગયો દુહા, ધીરજ ધારણ કરીને ફરી પેછા પાછા રાજમહેલના દ્વારે ગયા. રાજદ્વારે પહોંચે, રાજદ્વાર ઉપર આવ્યા, રાજમહેલના દરવાજે આ તો ભીડ હકડે ઠઠ જામેલી હતી. રાજ્યાભિષેકના ઉત્સવ ને આનંદ ને માટે મોડું થયેલું છે એટલે માણસ એથી પણ વધારે ભેગું થયેલું. સુમંતજી રાજદ્વાર આવીને ઉભા, એકત્રિત થયેલા લોકોએ જોયું કે સુમંતજી અવસર ને અનુરૂપ ઉત્સાહમાં નથી, મોડું પડી ગયેલું છે, ચાલ ખૂબ જ ધીમી અને અવ્યવસ્થિત અને ચિંતાતુર દેખાય છે. એટલે પૂછે સકલ દેખ મન, મન જેનું મરી ગયું હોય, મન જેનું ઉત્સાહ વગરનું હોય, એવા ઉત્સાહ વગરના સુમંતજીને રાજદ્વાર અગાડી બધાએ પૂછવા માંડ્યું, શું છે, કેમ કેમ આતુરતા વધી જાય? કઈ પણ વસ્તુને જાણવા ને સમજવા માટે આખો સમુદાય બહાર એકત્રિત થયો હોય અને અંદરથી કોઈ સમાચાર ન આવે એટલે કેટલી બધી આતુરતા વધી જાય, અને એમાંથી એક વ્યક્તિ અંદર જઈને પાછો આવે એટલે દરેકને એમ થાય કે ભાઈ આ સમાચાર લઈને આવ્યા છે, અંદર શું પરિસ્થિતિ છે એની ખબર છે. એટલે બધા પૂછવા બાળે, સુમંતજી કેમ, શું છે અંદર, કઈ તમે શું જાણી લાયા, શું જોઈ આવ્યા? આમ અનેક શંકા કુશંકાના પ્રશ્નો સુમંતજીની આગળ એક સામતા ઠલવાયા કે સમાધાન કરી તો. એ બધાને જે માણસ વ્યવહાર કુશળ હોય એ પરિસ્થિતિને વહેલી બહાર નીકળવા, એને પહેલા તો અંદર ને અંદર રહેવા દે, ક્યાંક કઈક સારો ઉકેલ આવવાનો હોય. ખબર તો નથી પરિસ્થિતિની વાસ્તવિકતા શું છે, પણ ગરબડ છે એટલું ચોક્કસ સમજી ગયા. પણ એ ગરબડને મોઢા ઉપર કે જીભ ઉપર વાત ઉપર આવે તો લોકોને ખબર પડી જાય કઈ ગરબડ કઈ ઉભું થાય. એટલા માટે સુમંતજીએ પ્રશ્નોનું સમાધાન કરીને કોઈ પણ અણસાર આપ્યા સિવાય, મોઢા ઉપર અણસાર બોલીને અણસાર આપ્યો નથી કે મોડું મ્લાન થઈ ગયું હોય. સામાન્ય માણસ હોય ગુસ્સામાં આવ્યો તરત ખબર પડી, કઈક દુખી થયો હોય, કઈક પરિસ્થિતિ બેચેન તો તરત કેમ બેચેન છે, કેમ આજે મોઢા ઉપર તરત. પણ સુમંતજી આમ સ્વસ્થ, પોતાની જે ભૂમિકા છે એને નિભાવવા માટે સુમંત તરીકે મહામંત્રી એ બધાનું સમાધાન કરીને કોઈને કઈ પણ અણસાર આવવા દે સિવાય ગયો. હા, જ્યાં ભગવાન રામ રાજકુમાર યુવરાજ ત્યાં આગળ હતા, જે દિનકર સૂર્યવંશના ભાલ તિલક, સૂર્યવંશના કુલ તિલક જે ભગવાન રામ હતા, એમની પાસે સુમંતજી પહોંચ્યા. રામ સુમંત, સુમંત રામે જોયું કે સુમંત મારા બારણા તરફ આવી રહ્યા છે, મારા નિવાસ. એટલે રામને પણ એમ થયું કે આ સુમંત આમ નંખાઈ ગયેલા, પડી ગયેલા ચિંતાતુર મોઢાવાળા મારા ઘર તરફ, અત્યારે મારા નિવાસ તરફ આવતા જોઈને પિતા સમલેખા સુમંતજી પોતાના બારણે પોતાના આંગણે આવી રહ્યા છે. રામ તો પોતાના નિત્ય ક્રમ માંથી કાયમ જાગીને સ્વસ્થ થઈને બેઠેલા છે. સુમંત ને આવતા જોઈને જોયું, ઓહો સુમંત મારે ત્યાં મહામંત્રી છે, વિવેક કેટલો બધો છે, રાજપુત્ર છે, પાટવી પુત્ર છે, અને જેને યુવરાજ તરીકે આજે અભિષેક થવાનો છે, અને છતાંય આદર ભિન્ન મહામંત્રીને આવતા જોઈને પિતા દશરથના તુલ્ય સમજીને એમને આવકાર આપ્યો. વિવેક, આજે તો એક કોઈ મિનિસ્ટર મંત્રી હોય ને એનું છોકરું કેટલું ઊંચા નીચે ઉચ્છંખલ હોય, આગુ પાછું સચિવ ને બીજા આવનાર ને ક્યાંય એને અર્ધુત કરી નાખે. જયારે યુવરાજ પદે એનો રાજ્યાભિષેક થવાનો છે, મહામંત્રી સામે ચાલીને આવે છે, છતાં વિનય પિતા અતુલ્ય વિનય આથી મર્યાદા કે આપણા આંગણે આવનાર કોઈ પણ વ્યક્તિને સાથે વ્યવહાર અને વિવેક ક્યારેય પણ ન ચૂકાય. સુમંતજી આવી રહ્યા છે એટલે કેમ ને તરેમ પૂછે, શું થયું સુમંતજી? કોઈ પણ એવા પ્રકારનો વ્યવહાર કરી શકત રામ? કારણ મોટા રાજપુત્ર યુવરાજ અને રાજ્યાભિષેક થવાનો છે, એટલે કેમ મોડા આવ્યા, શું થયું, શું સમાચાર લાવ્યા છે એમ પૂછ્યું હતો. પણ સહેજ પણ થોડો વ્યવહાર સામે આવતા જોયું, તુલ્ય આદર ને આવકાર આપ્યો. નિરખી બધાનું કહી, નિરખી બધાનું કહી ભૂ ભગવાનના વિગ્રહ ને નિરખી લીધું, દર્શન કરી લીધું, અને કઈ કઈ જે કહ્યું હતું એ પ્રમાણે કે રાજાની અનુમતિ હોય એમ જે વાત હતી એ ત્યાં આગાડી કહી દીધી. મહારાજ આપને યાદ કરે છે, બોલાવે છે. એમ તો કહેવાય રાજઘરાનાનો વ્યવહાર અને એની બોલવાની ભાષા પણ ખૂબ જ વ્યવહાર. અહીંયા આગળ નિરખી બધાનો કઈ ભૂ પર જાય, મહારાજની આ આજ્ઞા છે, આટલું જ કહ્યું રામની સામે નજર કરી, કેટલી આજ્ઞા છે એમ કહીને ત્યાં આગળ.